તારીખ 19/3/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 134
વાણીથી અગોચરેલું સ્વરૂપ છે, તેથી શરૂઆતમાં એમ કહે છે કે નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું તેનું કાંઈક વર્ણન કરવામાં આવે છે. કાંઈક એ શબ્દ વાપર્યો છે, કેમ કે અનંત ગુણોમાં અનંત ગુણો તો વાણીથી અગોચર છે. કથનચિત વક્તવ્ય છે, તેથી નિશ્ચય વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું શુદ્ધ અશુદ્ધ એક અને કાંઈ ભેદ ન પાડ્યો. પણ જેવું છે તેવું પણ કાંઈક એટલે આંશિક વર્ણન કરવામાં આવે છે, ભલે થોડું કહેવામાં આવે છે તો પણ તેના ઉપરથી સાંભળનારનું શુદ્ધ જ્ઞાનમાં પૂરું વસ્તુ સ્વરૂપ જ્ઞાન ગોચર થાય છે. આ વિશેષતા છે. ભલે પૂરું કહી શકાતું નથી અને તે તો દિવ્ય ધ્વનિમાં પણ કહી શકાતું નથી, છદ્મસ્તની વાણીમાં તો કહી ન જ શકાય, પરંતુ જેટલું કાંઈ કહી શકાય છે તેના ઉપરથી તેના નિમિત્તે સાંભળનારને વાંચનારને વસ્તુના પૂરા સ્વરૂપનો અખંડ સ્વરૂપનું પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થાય છે, પ્રદાન થાય છે અને મોક્ષ માર્ગમાં કેવળ જ્ઞાનની લબ્ધિ થાય એ રીતે પ્રવેશ થાય છે. કહેવાતું નથી પૂરું, પણ કેવળ જ્ઞાનમાં પૂર્ણ આવે છે એવું અભેદપણે શુદ્ધ જ્ઞાનમાં પૂર્ણ આવે છે. કેવળ જ્ઞાનમાં સર્વ ભેદોથી પૂર્ણ જ્ઞાનમાં જણાઈ જાય છે. ત્યારે શુદ્ધ જ્ઞાનમાં અભેદપણે પૂર્ણ જણાય છે. વસ્તુનું સ્વરૂપ, વસ્તુનું પોતાનું નિજ સ્વરૂપ અનંત ગુણમય છે. તેમાં દર્શન ગુણાન ચારિત્ર પ્રધાન છે, અનંત ગુણો છે. સંખ્યાએ એટલા અનંત ગુણ છે કે ગણનામાં કોઈ છેલ્લો ગુણ છે એવું પૂરું ન થાય. એટલા અનંત ગુણની સંખ્યા હોવા છતાં જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણ ગુણ પ્રધાન છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણામાં પ્રધાન છે. પછી પુરુષાર્થ આનંદ એમાં આવી જાય છે. જ્ઞાન દર્શન ચારિત્રમાં દર્શન જ્ઞાન ચારિત્ર પ્રધાન છે, સાથે કે દેખવા જાણવા પરિમાણ વડે વેદવાથી રસાસ્વાદ થાય છે ત્યાં સુખ સંકિત પ્રગટે. દેખવા જાણવા ના પરિણમન વડે દેખવા જાણવાના પરિણમન વડે વેદવાથી એટલે અનુભવ કરવાથી અનુભવ કરવાનું જ્ઞાનમાં સામર્થ્ય છે. તેથી દેખવા જાણવાને પરિણમન વડે અનુભવ કરવાથી, વેદવાથી કહો કે અનુભવ કરવાથી કહો, વસ્તુના મૂળ સ્વરૂપનો રસાસ્વાદનો અનુભવ થાય છે. એક મીઠાઈની અંદર સેંકડો ચીજ નાખી હોય ને એનો લાડવો બનાવ્યો હોય કે મીઠાઈ બનાવી હોય, કેટલી 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 કેવી કેવી ચીજ છે એનું જ્ઞાન ભલે ખાવાવાળા ને જુદું જુદું ન હોય કે આમાં એ ચીજ 800 રૂપિયા કિલો વાળી વાપરી છે, પિસ્તા 600 રૂપિયા કિલોના વાપર્યા છે, એવું ભલે એને જ્ઞાન ન હોય અને એવી કેટલી સેંકડી ચીજ વાપરી છે એ બધું જાણવામાં ન હોય, પણ એ જ મોટું ખાય ત્યારે એને સેંકડો ચીજનો રસાસ્વાદ આવે છે. એ રસાસ્વાદનું સુખ છે એનો, એનું જે પ્રતીતિ છે એ બધું એક વખત રસાસ્વાદ લેતા બધું થઈ જાય છે. એની પ્રતીતિ પણ થાય છે કે આ ચીજ ઘણી સારી છે, એનો સ્વાદ પણ આવે છે કે આમાં ઘણો સારો સ્વાદ છે, કેવો કેવો કેટલી કેટલી ચીજનો કેવો કેવો એનું કોઈ પ્રયોજન નથી. પૂરી મીઠાઈ કેવી સ્વાદિષ્ટ છે એનો બરાબર સ્વાદ આવે છે, અને એક ટુકડો ખાતા ને એનો બરાબર સ્વાદ આવે છે. એમ દેખના દેખવા જાણવાથી, દેખવા જાણવાના પરિણમન વડે, દેખવા જાણવાના વિકલ્પ વડે નહીં, જાણવું અહીંયા અનુભવથી જાણવું છે એટલે માત્ર દેખવા જાણવાનો વિકલ્પ નહીં, પણ દેખવા જાણવાનું સાક્ષાત પરિણમન થતાં પણ નિજ વસ્તુ સ્વરૂપને, દેખવા જાણવાનું પરિણમન થતાં વેદવાથી રસાસ્વાદનો અનુભવ થાય છે. અનુભવ ભલે આંશિક છે પણ એનો વિષય કોઈ અંશ નથી, એનો વિષય પૂર્ણ વસ્તુ સ્વરૂપ છે. અનુભવ આંશિક છે એ તો તારતમ્યતા એ આંશિક છે, પૂર્ણ અનુભવ અને શરૂઆતના અનુભવમાં તારતમ્ય ભેદ છે, અવગાઢતા ભેદ છે, વિપરીતતા નથી કે એ અંશને વિષય કરે છે ને બાકી રહી જાય છે કેટલું, એવું પણ નથી. ભલે ખાય છે થોડું એક બટકું, પણ પૂરી મીઠાઈ કેવી છે એનો બરાબર જ્ઞાન પ્રદાન થાય છે, અનુભવ થાય છે, ત્યાં સુખ પ્રગટે છે અને સંકેત પણ પ્રગટે છે. દેખવા જાણવામાં સુખ પ્રગટે છે તે ચારિત્ર છે અને સંકેત પ્રગટે છે તે સ્વધાન છે, પ્રતીક પણ આવે છે કે જેવો અનુભવમાં આવી રહ્યો છે એવો જ હું છું. કેવો અનુભવમાં આવે છે કે જેવો કેવો જ્ઞાન થતા અનુભવમાં આવે છે એવો જ અહીંયા સ્વજ્ઞાનના અનુભવમાં આવે છે. જ્ઞાન તો બંને અનુભવ જ્ઞાન જ છે, તેથી ત્યાં સુખ પણ પ્રગટે છે અને સમકી પણ પ્રગટે છે એટલે પ્રતીતિ પણ આવે છે. તેમના વડે ચેતના જાણવામાં આવી ત્યારે ચેતન સત્તા, ચેતન વસ્તુત્વ, ચેતન દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ બધાને ચૈતન્ય ગણું છે. એ કયા બીજા ગુણોના પણ કેટલાક ભેદો જાણવામાં આવે છે. વસ્તુ છે, સત્તાધારી વસ્તુ છે, સત્તા અને પ્રદેશત્વ એકાર્થમાં છે, વસ્તુત્વ અને દ્રવ્યત્વ પણ એકાર્થમાં છે, જણાય છે પ્રમાણ જ્ઞાનમાં મપાય છે, પૂરેપૂરું આવું છે એમ મપાય છે વિશેષ કરીને, તેથી તેનું પ્રમેયત્વ છે એ પણ સાથે સાથે કયા. એ કેટલાક તો સામાન્ય બીજા દ્રવ્યોને છે એવા ચૈતન્ય દ્રવ્યને પણ પોતાના નિજ વસ્તુ સ્વરૂપને પણ છે. માટે દર્શન જ્ઞાન ચારિત્ર જીવ વસ્તુનું સર્વસ્વ છે, એ મુખ્ય ગુણ છે કે જીવ વસ્તુનું સર્વસ્વ છે. પ્રસંગાંચારિકમાં સર્વસ્વ આવી ગયું, મુખ્ય ગુણ છે. એટલા માટે જરૂર નથી કે બીજા ગુણ એ જાણે તો ત્યાં શ્રદ્ધાને આનંદ આવે, સુખ પ્રત્યે ન જાણે તો એને બીજા ગુણોને ન જાણે તો શ્રદ્ધાનમાં ખામી રહે અને આનંદ ન આવે, સુખ ન થાય, એવું કાંઈ નથી. અનાદિથી જીવને જે સુખનું પ્રયોજન છે એ પ્રતીતિ સહિત સુખનું પ્રયોજન અહીંયા સિદ્ધ થઈ જાય છે. પ્રતીતિ સહિત સુખ થાય છે, આવું જ સુખ છે, આવો જ સુખ સ્વરૂપે એવું છે, એવું પ્રતીતિ સ્વરૂપે ત્યાં સુખાનુભવ થાય છે. અને એ સુખમાં સુખ આવ્યું ત્યાં સર્વસ્વ આવ્યું કહે. તેથી દર્શનના ચારિત્ર જીવ વસ્તુનું સર્વસ્વ છે એમ કહેવામાં આવે છે. સર્વસ્વ આવી ગયું એને દર્શનના ચારિત્ર થતાં પોતાના સ્વરૂપનું દર્શન, પોતાના સ્વરૂપનું અભેદ સ્વસંવેદન જ્ઞાન અને એમાં લીનતા થઈ એટલે જીવ વસ્તુનું એ સર્વસ્વ. પ્રશ્ન નથી આવતો. દ્રવ ગુણ પર્યાય એ વસ્તુની અવસ્થા છે, અથવા વસ્તુની જે વ્યવસ્થા છે એમાં વ્યવસ્થિતપણે પદ્ધતિસરપણે દ્રવપણે ગુણપણે અને પર્યાયપણે વસ્તુ રહેલી છે, અવસ્થિત છે અથવા વસ્તુ રહેલી છે. વસ્તુ દ્રવપણે પણ રહેલી છે, વસ્તુ ગુણપણે પણ રહેલી છે અને વસ્તુ પર્યાયપણે પણ રહેલી છે. એ વસ્તુ એ રીતે અવસ્થિત છે એમાં દ્રષ્ટિમાં ઉપાધિ કેટલું એ બીજો વિષય છે, જ્ઞાનમાં મુખ્ય ગૌણ કેટલું એ બીજો વિષય છે. પણ વસ્તુ આવી છે એમ પહેલાં એને જ્ઞાન કરવું જોઈએ, સમજણમાં તો બરાબર લેવું જોઈએ, પછી એમાં મુખ્ય ગૌણનો વિષય સમજ્યા પછી છે. સમજે જ ઊંટું સૂટું તો મુખ્ય ગુણે મુખ્ય ગુણ કરવાનો પણ બરાબર થતું બની શકતું નથી, કેમ કે બરાબર જ્યારે એને સમજણમાં આવતું નથી ત્યારે એને ગ્રહિત વિખ્યાત જરા વિશેષ ગાંઠપણે છે, મંદ પણ થયું નથી, વિખ્યાત તીવ્ર રહ્યું છે. તેથી જ્ઞાનમાં વિપર્યાસ થાય છે, ઉલટી સૂટી અન્યથા કલ્પના થાય છે. અનાદિ નિધન વસ્તુ અખંડ ચેતનારૂપ વર્તે છે. અનાદિ નિધન વસ્તુ અખંડ ચેતનારૂપણે વર્તે છે, એટલે મૂળ વસ્તુ છે તે તો અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપે રહે છે. એનું મૂળ સ્વરૂપ છે અખંડ ચેતના, એ તો અખંડ ચેતના સ્વરૂપ રહે છે, વર્તે છે એટલે રહે છે. વર્તે છે શબ્દ વર્તમાન હયાતી ધરાવે છે, સર્વકાળે સર્વ વર્તમાનમાં હયાતી ધરાવે છે એટલે સદાય વર્તે છે, અનાદિ અનંતપણે વર્તે છે એમ કહેવામાં આવે છે. વર્તે છે પૂછે ને, શ્રદ્ધા અપેક્ષાએ અમને કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, એવી રીતે વર્તે છે શબ્દમાં. એટલે છે ત્યાં હયાત છે એમ કહેવું છે. પણ અનાદિ કર્મયોગથી કર્મયોગથી અશુદ્ધ થઈ રહી છે, કર્મને ઉદયની સાથે જોડાવાથી અનાદિથી વર્તમાન પરિણામમાં અશુદ્ધતા થઈ રહી છે, આવરણ આવી રહ્યું છે, મલિનતા થઈ રહી છે. અને પોતાનું જ સુખ નિધાન છે તેને પોતે જાણતો નથી, તો પણ પોતાનું સુખ નિધાન છે એમાં કોઈ કર્મજોગથી મલિનતા થઈ છે એવું નથી. ત્યાં કર્મજોગથી મલિનતા નથી થઈ. મૂળ નિશ્ચય વસ્તુ સ્વરૂપ છે એ મલિન નથી થયું. એમ કહેવા માટે એમ કહે છે કે એ શુદ્ધ સ્વરૂપ છે. શુદ્ધ સ્વરૂપ એ અપેક્ષા એ શુદ્ધ સ્વરૂપ છે. કેમ કે અહીંયા અનાદિ કર્મયોગથી અશુદ્ધ થઈ રહી છે વસ્તુ તો પણ શુદ્ધ સ્વરૂપ છે એમ સાથે સાથે કહેવું છે. અશુદ્ધતાની અપેક્ષા લઈને એમ કહેવું છે કે અશુદ્ધતા મૂળ વસ્તુના સ્વરૂપમાં નથી, કહેશે પહોંચે નથી. તેથી મૂળ વસ્તુ તો શુદ્ધ સ્વરૂપે છે. એ બેસતું નથી કે એક બાજુથી એમ શાસ્ત્રકાર કહે કે અનાદિથી કર્મજોગથી વસ્તુ અશુદ્ધ થઈ રહી છે, વળી શાસ્ત્રકાર ત્યાંને ત્યાં એમ કહે કે તો પણ શુદ્ધ સ્વરૂપે છે. વસ્તુ અશુદ્ધ થઈ રહી છે તો પણ વસ્તુ શુદ્ધ સ્વરૂપે છે. કપડું મલિન છે તો પણ કપડું શુદ્ધ છે. મેળ કાઢો એટલે કપડું તો શુદ્ધ જ છે. કપડાની જાતથી કપડું મેલું થયું છે એમ નથી, પણ મેલનું આવરણ આવ્યું છે કપડા ઉપર એ રીતે એને મલિનતા ગણવામાં આવે છે. પેલો પરિક્રમ કરી લો. પાછળ 76 પાને કે દેખવાનો જાણવાનો સ્વભાવ ગયો નથી, ભલે પરમાં ઘણો તન્મય થયો આત્મા, પરના અનાદિ જોગમાં ત્યાં પણ એ વિષયનું અનુસંધાન લાગે છે. ત્યાંથી અનાદિથી કર્મના ઉદયમાં જોડાવાથી તેમાં ઘણો લીન થયો તો પણ જેવો ન તેવો છે. તેનો જે દેખવા જાણવાનો સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ ગયો નથી. જ્ઞાનની જે શક્તિ છે એ શક્તિ તો અકબંધ રહેલી છે. શક્તિમાં ઉછાવતા પણ લાગુ પડતું નથી. દિવાસરીના ઉપકામાં શક્તિ છે, જેટલું દાહે છે, જેટલા બળવા યોગ્ય અનંત પદાર્થો હોય તો બધાને બાળે એટલી શક્તિ છે. સળગાવો ત્યારે એની ઝાળ ભલે નાની દેખાય પણ એથી કાંઈ શક્તિ નાની છે એમ નથી. એમ અહીંયા દેખવા જાણવાના ઉપયોગમાં આવરણ હોવાથી વ્યક્તિ ભલે નાની દેખાય, જ્ઞાનની વ્યક્તિ ભલે નાની દેખાય પણ શક્તિનું સ્વરૂપ અનંત છે. શક્તિને કોઈ નાના મોટાપણું નથી, પૂર્ણ શક્તિ છે. એ ઝાડમાં પણ પૂર્ણ શક્તિ છે. ઝાડ કેટલાને બાળે? જેટલું બળવા જેવું કેટલાને બાળે. જે શક્તિ છે એ અંદર છે અને બહાર છે. શક્તિ તો જે છે તે છે, પૂર્ણ છે. એમાં ઓછા વત્તાપણાનું માપ લેવા જાય તો એને શક્તિનું સ્વરૂપ એને અન્યથા ભાસે છે. એને શક્તિનું સ્વરૂપ શક્તિ સ્વરૂપે ભાસતું નથી. એમ અહીંયા જ્ઞાન સ્વભાવ ગયો નથી. દેખવા જાણવાનો જે જ્ઞાન સ્વભાવ તે ગયો નથી. તેનો જ્ઞાનનો પર્યાય જ્ઞાન ભાવ પણ ગયો નથી. એ પણ ક્યારે સર્વથા નષ્ટ થાય, અભાવ થાય એવું બનતું નથી. પરિણામ પરરૂપે થયા નથી. પરિણામ પોતે પરિણામ મટીને જીવના પરિણામ મટીને પર સ્વરૂપે થઈ ગયા નથી. અભ્યાસમાં એવો અભ્યાસ થાય છે કે હું શરીર રૂપે છું તેથી શરીરની અસાતા રૂપે પણ હું જ છું. શરીર સ્વરૂપે હું છું તેથી શરીરની સાતા અસાતા પણ હું જ છું એવું એને લાગે તો પણ ખરેખર પોતાના પરિણામ પર સ્વરૂપે થઈ શકતા નથી. જીવના પરિણામ ખરેખર શરીરના પરિણામ રૂપે થઈ શકતા નથી કે એની સાતા સાતાના પરિણામ રૂપે થઈ શકતા નથી, પરંતુ પરના આવરણથી અવળાયા છે અને મલિન થયા છે તો પણ નિશ્ચયથી અખંડ સ્વરૂપ ચિદાનંદ અનાદિનો છે તે જીવોને તેવો બની રહ્યો છે. કાંઈ વીધો નથી કે કાંઈ ઘટ્યો નથી. પોતાના અસ્તિત્વનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. અને તે શ્રદ્ધાન આવું છે કે હું જેવો છું તેવો અનાદિ અનંત શાશ્વત છું, વિકાર છું, અને એમાં વધવું ઘટવું કાંઈ થઈ શકતું નહીં. અનેક પ્રકારના સંયોગિક ફેરફાર થવા છતાં કોઈ પણ પ્રકારના સંયોગિક ફેરફારના કારણે પણ મારામાં વધવું નથી, મારામાં ઘટવું નથી. એ જ મારા અવ્યાબાદ ત્રિકાળી સામર્થ્યને સિદ્ધ કરે છે. હું સદાય એવો ને એવો છું એવી જે પ્રતીક, એવી જે સ્વરૂપ અસ્તિત્વની ત્રિકાળ એકરૂપ સ્વરૂપ અસ્તિત્વની પ્રતીક, તેને અહીંયા સમય શ્રદ્ધાન કહેવામાં આવે. કાંઈ ઘટ્યો કે વધો નથી, માત્ર ભ્રમ કલ્પનાથી સ્વરૂપ ભૂલ્યો છે. આવો છું એવું એને નથી રહ્યું, પણ હું માણસ છું એવું એને થઈ ગયું. માણસ થયો ત્યારે, અત્યારે મનુષ્ય છે. તો મનુષ્ય પણ તો એક વિકૃત ભાવ છે, એક વિકૃત સ્થિતિ છે. મૂળ વસ્તુ સ્વરૂપ એવું નથી, પણ મૂળમાંથી હું આખે આખો માણસ છું અને મૂળ સ્વરૂપને ભૂલ્યો છે, એટલે માણસ તરીકે જ બધી પ્રવૃત્તિ કરે છે, મનુષ્યોચિત બધી પ્રવૃત્તિ કરે છે. અને એ ભ્રમકલ્પનાથી એ પ્રવૃત્તિ જેટલી કરે છે તેમાં એને અનેક પ્રકારનું નવું કર્મબંધન એને થાય છે. માનવ ધર્મ ઉપર લોકો વ્યાખ્યાન આપે છે, ફલાણા જૈનની માનવ ધર્મ ઉપર વ્યાખ્યાન આપે છે. માનવ ધર્મ આમ પાળવો અને માનવ ધર્મ આમ પાળવો. અહીંયા કહે છે કે તું મનુષ્ય છે તે જ મનુષ્ય છું એવી પ્રતીતિ તે જ મિથ્યાત્વ છે. બુદ્ધિપૂર્વક એમ માનવાથી ગ્રહિત મિથ્યાત્વ છે, એટલે દ્રઢ મિથ્યાત્વ છે. અને એમાં તારા પરમ સત્નો, તારા નિજ પરમાત્માનો એમાં બહુ જોરથી અનાદર રહેલો છે. તેથી એ માનવ ધર્મની સ્થાપના આત્મધર્મથી તદ્દન વિરોધવાળી છે, અથવા એ ધર્મના બદલે આત્માના ધર્મને પ્રમાણની જગ્યાએ તો એ અધર્મ છે. ધર્મ નથી પણ અધર્મ છે. માનવ માનવની મદદ કરે, માનવ માનવની સુખાકારી ચાહે, માનવ માનવમાં વિખવાદ ન કરે, એકબીજાને દુઃખ ઉત્પન્ન થાય એવું ન કરે, એને અધર્મ કહેવાય. કઠોર પરિભાષા છે કે આત્મધર્મને ભૂલવે છે અને એમાં એવું દ્રઢ કરે છે. દેખાતી સારી વાતો છે, દેખાવમાં ઘણી સારી વાતો લાગે છે, પણ આત્માનું કેટલું એમાં અહિત થાય છે દ્રઢપણે એનો ખ્યાલ રહેતો નથી. એટલે કઠોર ભાષાથી પણ કહેવામાં આવે છે, કેમ કે બહુ સારું સારું લાગે છે, એને સારું લગાડીને કહેવા જાય છે તો એ સારું, એનું ખરાબ છે એ સારું થતું નથી, એવું નિયમ ખરાબ રહે છે. હા, ગ્રહિત મિથ્યાત્મનું ફળ કયું? તીવ્ર મિથ્યાત્મા શું થાય? શુભ પરિણામ થોડા થયા હોય તો અલ્પકાળ એકાદું સ્ટેશન બંધાય એને, મનુષ્યનું કે દેવગતિનું કે મનુષ્યનું કોઈ બી મનુષ્ય કોઈ થાય, મારે મિથ્યા દર્શન છે એટલે કોઈ મનુષ્ય મરીને મનુષ્ય પણ થાય, કોઈ હલકો દેવ પણ થાય, દેવ થાય તો
હલકો
હલકો દેવ થાય, સમ્યક દ્રષ્ટિ જે દેવલોકમાં ઉપર જાય એવો દેવ થાય, તો ત્યાં શ્રદ્ધાની વિપરીતતાને લઈને ફરીને પાછા તીવ્ર પાપના પરિણામ થઈ જાય છે અને અધોગતિમાં જીવ ચાલ્યો. માત્ર ભ્રમ કલ્પનાથી સ્વ ભૂલો છે, પરણે સ્વ માન્યું તો શું થયું તે કહીએ છીએ. ભ્રમ કલ્પનાથી ભૂલો છે, પોતાને ભૂલો છે એટલે પરણે સ્વપણે માન્યું છે, અને સ્વપણે માન્યું છે તો એની શું દશા થઈ છે, શું થયું તે હવે કહેવામાં આવે છે. એના ઉપર એક જ્ઞાન દર્પણનું દીપચંદજીનું 47 નંબરનું પદ. નિશ્ચય નિહારત હિ આત્મા અનાદિ સિદ્ધ, આપ નિજ ભૂલ હિ તે ભયો વિભારી હૈ, નાયક શક્તિ યથાવિધિ સો તો ગોપ્ય દઈ, પ્રગટ અજ્ઞાન અજ્ઞાન ભાવ દશા વિસ્તારી હૈ, અપનો રૂચ જાને ઓર ઈશો ઓર માને, થાને બહુ ખેદ નિજ રીતિને સંભાળી હૈ, એસે તો અનાદિ કહો કહા સિદ્ધિ સાધી, અબ નેહ કો નિહારો નિધિ ચેતના તુમારી હૈ. નિશ્ચય નિહારથી આત્મા અનાદિ સિદ્ધ, જો નિશ્ચયથી જોવામાં આવે તો આત્મા અનાદિ સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે છે. અનાદિથી અનંતકાળ સર્વકાળમાં આત્મા સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપે છે. સંસારમાં ગમે તે દેહ હોવા છતાં એ દેહમાં રહેલું તત્વ છે એ તો સાક્ષાત સિદ્ધની મૂર્તિ જ છે, ચૈતન્ય મૂર્તિ સિદ્ધ છે આત્મા. સર્વકાળે અત્યારે પણ સિદ્ધ પદ સ્વરૂપ છે. આપ નિજ ભૂલ રીતે ભયો વ્યવહારી હૈ, પણ એવા પોતાના નિજ સિદ્ધ પદને ભૂલીને વ્યવહારી છે એટલે સંસારી છે એમ પોતે પોતાને માને છે અને એમ પોતે વર્તે છે, અને એ વર્તનામાં એ દુઃખી દુઃખી થાય છે, તો પણ મૂળ વસ્તુ સ્વરૂપ મટતી નથી. વિનાયક શક્તિ યથાવિધિ, જે સ્વરૂપે જ્ઞાયક શક્તિ છે એ તો અનાદિ અનંત જ્ઞાયક શક્તિ તે જ સ્વરૂપે છે, શક્તિમાં ફેર પડતો નથી. સો તો ગૌપ્ય દઈ, તેને તો ઢાંકી દઈને, તેનાથી વિમુખ થઈને પ્રગટ અજ્ઞાન ભાવ દશા વિસ્તારી હૈ, પ્રગટપણે તો અજ્ઞાન ભાવની દશાનો ઘણો વિસ્તાર થયો છે. અનાદિકાળથી અજ્ઞાન દશા ફેલાઈ રહી છે, એ અજ્ઞાન દશામાં અપનોનો રૂપ જાણે ઓર નિશો ઓર માને, પોતાનું સ્વરૂપ તો જાણતો નથી અને બહારમાં પણ એને કાંઈ વિવેક રહેતો નથી, ઓર નિશો ઓર માને. પરને પરમાનવું જોઈએ એમાં પણ એનું પર સંબંધીના જ્ઞાનમાં પણ ઠેકાણું નથી, કાંઈકનું કાંઈક માને છે એમ કહે છે, પોતાનું સ્વરૂપ જાણતો નથી, કાંઈકનું કાંઈક માને છે, ઘણો દુઃખ પામે છે, થાને બહુ દુઃખ બહુ દુઃખ ખેદ, ઘણો ખેદ એટલે ઘણો દુઃખ, ઘણી આકુલતા ભોગવી રહ્યો છે, એકલો આકુલતામાં ડૂબી જાય છે, નિજ રીતિ ન સંભાળી છે, પણ પોતાના સ્વરૂપને અનુભવવાની એની જે વિધિ છે ને રીતિ છે એ રીતિને સંભાળતો નથી. સ્વરૂપ સન્મુખ રહેવું, સ્વરૂપ સન્મુખ થવું અને સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનથી સંભાળ કરવી કે આ જ હું છું એ એણે પોતાની રીતિને સંભાળી નથી. ऐसा ऐसे तो अनादि कहो कहा कि सिद्धि साधी आम करता करता अनंत काल व्यतीत करो एम एना आत्मा तू आयु एम के शू सिद्धि साधी अनंत काल थी करी रहो छे पोतानी भूली ने तो एने पूछे छे कि शू तारा आत्मा आयु कहा सिद्धि साधी अने शू साधी सिद्ध थयु छे दुख एक पायमो छो तने कई दुख सीवाय कई मिली ऐसे तो अनादि कहो कहा सिद्धि साधे अब नेक हो निहारो हमें प्रमाणिकता थी सरलता थी जरा अवलोकन करो नेक निधि चेतना तुम्हारी है अंदर में तुम्हारी अनंत चेतना निधि भरी है एने तमे सरलता थी प्रमाणिकपणे अवलोकन में तो लियो छे ना एनी हयाती ने तो अवलोको क्या छे अनंत चेतना निधि अनंत सुखनी निधि साक्षात प्रगटपणे भरी पड़ी छे एवं तमे अवलोकन करो चिंतामणी ने भूली कांचना कपड़ा ने रत्न मानी चलावे तो के रत्न न थाय अने चिंतामणी ने कांच जाने तो के कांच न थाय तेनु चिंतामणी पण लीधा बे वात एक चिंतामणी छे एक कांच नो कटको छे चिंतामणि ना स्वरूप ने ढीलो काचना कटका ने रत्न मैनो तेथी काचनो कटको कई रत्न थतो नथी ने चिंतामणि नु चिंतामणि पण कई चालू जतो एम आ आत्माए पोतानी चैतन्य चिंतामणि निधि ने भूल्यो वारमा भौगोलिक संयोगो ने सर्वस्व मायनी आ मारो पुण्य उदय आ मारो पापनो उदय आ मारी अनुकूलताओ आ मारू सर्वस्व एम जेमा कई जेनी कई किंमत नहीं त्या घनी किंमत आपी ने प्रवर्त्यो तो पण ए चीजो काम में आवी नहीं काम में तो न आवी पण सर्वाळे दुखनु निमित्त थई केम के संयोग में प्राप्त थयानो रस चीड़ो ए वक्त झेर खाधु एनी मिठास लीधी एना वियोग में एने दुख थया विना रहेशे नहीं पण ए वक्त एने ख्याल आवतो नथी के आ बधुं मारुं छे एम करता एवो भाव करता अत्यारे दुखनुं मूळ ऊभुं कर्युं छे रुचिथी परनुं सेवन करे अने दुख ज्वर उत्पन्न न थाय एवुं कदी बने એને દુઃખ થાય થાય ને થાય જેમ રૂચિથી ખોટો આહાર તપથ્ય આહાર લે અને એને તાવ આવ્યા વિના વૈજ્ઞાનિક વિષય છે એમ રૂચિથી પરનું સંયોગનું સેવન કરે અને એને દુઃખ ન થાય એવું કદી બને એમ આત્માને પર જાણે તો પર ન થાય અને પરને આત્મા જાણે તો તે આત્મા ન થાય પોતાને ભૂલી જાય એટલે સ્વરૂપનો ત્યાગ થઈ જાય એમ બને નહીં પરને ઘણી સંભાળથી કાળજીથી પરને રાખવાનો ભાવ કરે આ શરીર મારું બરાબર એને તંદુરસ્ત રાખવું તો તેથી કાંઈ પર પર રજકણો કોઈ આત્મારૂપ ચેતનારૂપ થાય નહીં એના સ્વરૂપે ન થાય આત્માને પર જાણે, પોતાને પર સ્વરૂપે જાણે તો પોતે પર સ્વરૂપે થઈ જાય નહીં, દેહ સ્વરૂપે થઈ જાય નહીં. પરને દેહને આત્મા જાણે તો આત્મા પર થાય નહીં. ખોટું માનવાથી કાંઈ વસ્તુ પોતાના સ્વરૂપને ફેરફાર કરી નાખતી નથી. માન્યતામાં ભૂલ થાય તો માન્યતાના ભૂલનો ભોગ ભોગવવો પડે છે, દંડ ભોગવવો પડે છે. પણ તેથી કાંઈ વસ્તુ પોતાના સ્વરૂપમાં પલટો મારી જાય એવું બનતું નથી. વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ લેવા કોઈ કાળે ન કરે, અથવા વસ્તુ વસ્તુને ન તજે, પોતાના દ્રવ્યને ન તજે, પોતાના પ્રમાણને ન તજે, પોતાના પ્રદેશને ન તજે, ઇત્યાદિ ભાવને ન તજે. એના ઉપર જ્ઞાન દર્પણનું એક બીજું પદ છે, નીચે ફૂટનોટમાં. જ્ઞાન ઉપયોગ યોગ જાકોનો યોગ હોય, નિશ્ચય નારે એક તિમલોક ભૂપ હૈ, ચેતના અનંત છિદ રૂપ શાશ્વતો બિરાજમાન, ગતિ ગતિ ભ્રમો તો અનલ અનુપ હૈ, અચળ અનુપ હૈ તો અચળ અનુપ હૈ, જૈસે મણી માની કોઈ કાચખંડ માને તો મહેમાન જાય વામે વાહી કો સ્વરૂપ હૈ, એસે હી સંભારી કે સ્વરૂપ કો વિચાર્યો, એસે હી સંભારી કે સ્વરૂપ કો વિચાર્યો મે, અનાદિ કો અખંડ મેરો ચેતના ચિદાનંદ રૂપ હૈ. ભાવવાહી પદ્મિતા એમ કહે છે કે જો તો ખરો આ જ્ઞાનનો ઉપયોગ છે, જેનો આ જ્ઞાનનો ઉપયોગ છે, જે વસ્તુનો આ જ્ઞાનનો ઉપયોગ છે, એનો સંબંધ યોગ એટલે એ ઉપયોગનું થવું, યોગ એનો યોગ થવો, ન વિયોગ હોય એનો ક્યારે વિયોગ થતો નથી. ક્યારે આ આત્માએ જ્ઞાનનો ઉપયોગ છોડી દીધો હોય અને જ્ઞાનના ઉપયોગનો ત્યાગ કરીને ઉપયોગ વિનાનો થઈ ગયો હોય એવું તો કદી બનતું નથી. જેમ રત્નચિંતામણીનો પ્રકાશ સદાય પ્રકાશમાન રહે છે, એને કાચ માને તો એ પ્રકાશા કરે છે, એમ આત્માને જળરૂપ માને, દેહરૂપ માને તો પણ એનો ઉપયોગનો વિયોગ થતો નથી. જોતો ખરો એમ કહે છે. જ્ઞાન ઉપયોગ જાકો, જેનો જ્ઞાનનો ઉપયોગ છે જે વસ્તુનો, એનો વિયોગ હોય એનો તો કદી વિયોગ નથી. નિશ્ચય નિહારે, ખરેખર નિશ્ચયથી વાસ્તવિકપણે એનું પદ નિહારે અવલોકે તો પોતે તો એક ત્રણ તિહું લોક ભૂપ હૈ, ત્રણ લોકનો નાશ પોતે છે. સામાન્ય કોઈ પ્રાણી નથી પણ ત્રણ લોકનો નાશ પોતે છે. સંયોગથી જીવ પોતાને ઊંચો નીચો માને છે, ગોત્રથી ઊંચો નીચો માને છે, અને આ ચાંડાલ છે. તીર ઇંચનું ખોલ્યું હોય તો અંદર તો ત્રણ લોકનો નાશ છે. નિશ્ચય નિહારે એક તિમલોક ભૂપ હૈ, આ અમુક છે સમ્યક દ્રષ્ટિને આ નિશ્ચય નિહાળવાનું થાય છે, એની અમુક છે કે હું ત્રણ લોકનો નાથ છું. કોઈની અપેક્ષા કરવી એ મારું સ્વરૂપ નથી. રાજા કોઈની અપેક્ષા કરે કે આ મને મદદ કરે તો સારું, એને કોઈની અપેક્ષા હોઈ શકે નહીં. નિશ્ચય નિહારે એક તિમલોક ભૂપ હૈ, ચેતના અનંત, અનંત ચેતના અંદર ભરેલી છે, અનંત ચેતના શક્તિ ચૈતન્ય રૂપે, ચીજ રૂપે, ચૈતન્ય રૂપે શાશ્વતપણે વિરાજમાન છે, હયાતી ધરાવે છે, શાશ્વતપણે મોજૂદગી ધરાવે છે. જેની હયાતી પ્રગટ છે એની શંકાશી, અને જે શાશ્વત છે એનો ભય શો, અને જે અનંત ચેતના સ્વરૂપે છે પોતાની અનંતતા હોવાને લીધે બીજી અપેક્ષાથી પોતાની અનંત થશે એમ કહે છે. ભાઈ કોઈને જરૂર નથી એ શું કરવા લાચારી કરે. એમ પોતાની અનંત ચૈતન્ય નિધિ પોતામાં ભરી છે એને બીજાની અપેક્ષા શું? પોતાનું શાશ્વત પણ છે ત્યાં ભય શો? પોતે હૈયાત છે ત્યાં એની શંકા શી? ત્યાં નિશંકપણું છે, નિર્ભયપણું છે અને નિર્વાંછકપણું છે. ત્યાં પછી બીજી કોઈ દુઃખની રેખા પણ ઉત્પન્ન થઈ શકતી નથી. ચેતના અનંત ચિદરૂપ શાશ્વત બિરાજમાં ગતિ ગતિ ભેમો સૌ અચળ અનુપ હે. ચાર ગતિમાં અનંત કાળ ભ્રમણ થયું તો પણ પોતાના અચળ સ્વરૂપે અનુપમ સ્વરૂપે એમ નેમ અખંડ રહી ગયો છે. કેટલી શક્તિ એની! નિરોધમાં ગયો તો પણ કાંઈ ફેર પડ્યો નહીં અને કોઈ કાળે કાંઈ ફેર પડવાનો જેમાં કોઈ અવકાશ નથી. શ્રીમદજી કેવા શબ્દો અને અવકાશ પણ આત્માકાર પણ જ્યાં છે ત્યાં બીજો વિકલ્પ શો? અનઅવકાશ પણ આત્માકાર પણ છે. હું મારા આત્મ સ્વરૂપે એવી રીતે છું કે એમાં બીજો કોઈ અવકાશ ગુંજાશ કાંઈ રહેતો થતો નથી. ત્યાં અન્ય વિકલ્પ શો? બીજો વિકલ્પ શો એનો? એને કોઈ વિકલ્પનો પ્રશ્ન નથી. ભલે પોતાને ભૂલીને આવા સ્વરૂપને ભૂલીને ગતિ ગતિ ભીમો એને ભૂલીને ચાર ગતિમાં ભ્રમણ થયું તો પણ એને પોતાના મૂળ સ્વરૂપનો ત્યાગ કર્યો છે એવું તો કદી બન્યું નથી. તો એ અખંડ અચળ અનુપ છે. જૈસે મણી માણી કોઈ કાચ ખંડ માને, આ દૃષ્ટાંત આપ્યું છે આના ઉપરથી આપ્યું છે. ચિંતામણી રત્નને કોઈ કાચના ટુકડો માને તો મહેમાન જાય વામે વાહિકો સ્વરૂપ હે. તો પણ એ રત્ન ચિંતામણીનો કિંમત ઘટતી નથી કેમ કે એમાં એનું સ્વરૂપ છે. આત્માને કોઈ નથી માનતો પોતે કે બીજો મિથ્યા દ્રષ્ટિ એને નથી માનતો કે અનંત મિથ્યા દ્રષ્ટિઓ આત્માના સ્વરૂપને જેવું છે એવું અનંત મહિમાવંત સ્વરૂપને જાણતા નથી, માનતા નથી, સ્વીકારતા નથી, એનો મહિમા આવતો નથી. તેથી એની કિંમત ચાલી જાય છે જેમ રત્નની કિંમત ચાલી જતી નથી કેમ કે એમાં એનું સ્વરૂપ છે. એમ આત્મામાં આત્માનું અનંત મહિમાવંત સ્વરૂપ છે. માને માને સ્વરૂપનો ત્યાગ થશે. મહિમાન જાય વામે વાહિકો સ્વરૂપ હે. એસે હી સંભાળી કે એમ મૂળ સ્વરૂપને સંભાળીને સ્વરૂપ કો વિચાર્યો મેં સ્વરૂપને જ્ઞાનમાં લીધું, મેં સ્વરૂપને સતાનમાં લીધું કે મારું તો અનાદિથી અખંડ ચેત ચિદાનંદ રૂપ છે. ચૈતન્ય આનંદ એ મારું અનાદિનું સ્વરૂપ છે અને એનો આધાર હોવાથી હવે મને કોઈ ચિંતા નથી. એના ઉપર વાત લીધી છે કે આત્માને જાણે પણ એમ જાણે કે વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળે ન કરે. વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ કોઈ કાળે ન કરે, પોતાના સ્વરૂપને છોડીને એનો સર્વનાશ થાય કે કિંચિત માત્ર ઘાત થાય એવું કોઈ કાળે ન કરે. વસ્તુ વસ્તુત્વને ન તજે, પોતાના પોતાની વસ્તુપણાને ન તજે એટલે પોતાના પ્રયોજનભૂત કાર્ય કરવાના સ્વભાવને કદી વસ્તુ છોડે નહીં. વસ્તુ પોતાના પ્રયોજનભૂત કાર્ય કરવાના સ્વભાવને કદી છોડે નહીં એટલે વસ્તુપણાને ન છોડે. પોતાના દ્રવ્યને ન તજે એટલે પોતાનું જે દ્રવ્યત્વ છે આત્મદ્રવ્યપણું છે એ છોડીને પુદ્ગલ દ્રવ્ય રૂપે થાય એવું કદી ન બને, ભલે અધ્યાસથી અત્યંત તન્મય થાય ભાવમાં, તો પણ દ્રવ્ય તો પણ ન છૂટે. ભાવમાં ભૂલ થાય પણ દ્રવ્યમાં ભૂલ થાય નહીં, એમ કહે. દ્રવ્ય તો દ્રવ્ય જ રહે, પોતાના દ્રવ્ય પણ દ્રવ્યને ન કરે, પોતાના પ્રમાણને ન કરે, પોતાના પ્રમાણને ન થજે. એટલે પોતાનું જે ચોક્કસ માપ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનંત ગુણ વગેરે, એને ન છોડે. પોતાના પ્રદેશને ન થજે, એક પ્રદેશ પણ એમાંથી ઓછો થાય નહીં. દેખાવમાં ભલે ઓછા વધતા પણ દેખાય કે હાથીનું કદ મોટું છે, ક્ષેત્ર પ્રદેશ ઘણા વિસ્તારવાળા છે, કંઠો જરાક જેટલો છે, તો પણ એને એ પ્રદેશ પણ ગુમાવ્યો છે કે ઓછો થયો છે, એનું ક્ષેત્ર ઘટ્યું છે, એવું બધું નથી. પોતાના પ્રમાણને ન તજે, પોતાના પ્રદેશને ન તજે, ઇત્યાદિ વગેરે મૂળ ભાવને, મૂળ સ્વભાવને ન તજે. ઇત્યાદિ ભાવને ન તજે એટલે પોતાના મૂળ સ્વભાવને ન તજે. માટે તે અનાદિ પ્રદેશ પ્રમાણને, એટલે અનાદિથી ચાલ્યા આવતા પોતાના પ્રદેશ પ્રમાણને ન તજે. અનાદિથી જે એનું ક્ષેત્ર પ્રમાણ છે એ એટલું ને એટલું રહે છે. જો વિસ્તાર કરવામાં આવે તો જેટલો આ લોક છે, 14 બ્રહ્માંડ છે, એના જેટલા પ્રદેશો છે એટલા પ્રદેશો પ્રત્યેક આત્માના છે. જ્યારે કેવળી સમુદ્ઘાત થાય છે ત્યારે લોક પ્રમાણે એનું ક્ષેત્ર વ્યાપી જાય છે, એક આત્માનું, કેવળીના આત્માનું. એટલે નિશ્ચયથી એનું ક્ષેત્ર પ્રમાણ અસંખ્ય પ્રદેશ, અસંખ્ય લોક પ્રમાણ પ્રદેશ, લોકના જેટલા અસંખ્ય પ્રદેશો છે એટલા એક આત્માના અસંખ્ય પ્રદેશો છે. પછી એ સંકોચાઈને ગમે તેટલો નાનો દેખાય, એક રજકણ જેટલો દેહ એવો મળે સૂક્ષ્મ, અને વિસ્તાર પામીને ભલે એ લોક પ્રમાણ વિસ્તાર પામે તો પણ કોઈના પ્રદેશો ઓછા નથી, કોઈના પ્રદેશો વધારે નથી. નિગુદમાં એવડો છે, કેવળ જ્ઞાન છે ત્યારે પણ એવડો છે, ક્ષેત્રમાં ફેર પડતો નથી. ક્ષેત્રની એટલી વાત સ્પષ્ટ કરે છે. માટે તે અનાદિ પ્રદેશ પ્રમાણને ન તજે, એટલે કે અનાદિથી ચાલ્યા આવતા જે પોતાના પ્રદેશોનું પ્રમાણ છે અસંખ્ય, એમાંથી એક પણ પ્રદેશ ઓછો થતો નથી, કે એક પણ પ્રદેશ ની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ ઉપજતી નથી, ક્યાંય ખાંગો થતો નથી. એમ હીરો છે, રત્ન છે, એની મજબૂતાઈ ઘણી છે, શું હાર્ડનેસ કે છે વિજ્ઞાનની ભાષામાં, હાર્ડનેસ કે છે. હીરાની હાર્ડનેસ છે ડાયમંડ 10 છે, ડાયમંડ 10 કે છે પણ જે માપ છે, તો એના ઉપર હથોડો મારે લોઢાનો, તો હથોડામાં ભોગવો પડે, લોઢામાં ભોગવો પડે, કેમ કે લોઢા કરતા હીરો વધારે હાર્ડ છે, કઠિન છે. એમ આ આત્મા જે ચૈતન્ય રત્ન છે એનો એક પ્રદેશ ખાંગો થતો નથી, ક્યાંય ભોગવો પડતો નથી એક પ્રદેશમાં, એટલી એની હાર્ડનેસ છે કે એમાં કઈ ફેરફાર, એક પ્રદેશમાં ફેરફાર થાય, એક ગુણમાં ફેરફાર થાય, એટલે કોઈ એક શક્તિમાં ફેરફાર થાય નહીં કે એના ક્ષેત્રમાં ફેરફાર થાય, એના દ્રવ્યત્વમાં ફેરફાર થાય નહીં કે એના વસ્તુત્વમાં ફેરફાર થાય. જેવડો છે જેવો છે એવો અનાદિ અનંત રહે છે, કોઈ ચિંતા એને કરવાની જરૂર નથી, કે એની નિજ નીતિ છે એમાં કાંઈ પણ ઓછો થાય. ગુમાવાનો તો સવાલ જ નથી કે મારું બધું ચાલ્યું જશે, પણ ઓછું થવાનો પણ સવાલ નથી. વસ્તુ શુદ્ધ અશુદ્ધ બંને અવસ્થામાં પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવની દશાને ન તજીએ. ગમે અવસ્થા હોય, શુદ્ધ અવસ્થા હોય કે અશુદ્ધ અવસ્થા હોય, બંનેની ચરમસીમા લઈએ તો સિદ્ધ દશા હોય કે નિગોદની દશા હોય, બંને અવસ્થામાં પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જેવા છે તેવા તેટલા જ રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. તો પણ શું ગતિ ગતિ ભીમું તો અચળ અનંત અચળ છે, પોતાના સ્વરૂપનો ત્યાગ કરતો નથી, અચળ પણ એવું નહીં રહે છે, ચલાયમાન સ્વરૂપથી થતો નથી, એમ લીધું છે. ફુગાનજી લીધું છે 645 કે અવસ્થામાં સિદ્ધપણું હો કે અવસ્થામાં નિગોદપણું હો, મને કાંઈ લાભ નથી ને મને કાંઈ નુકસાન નથી, આમ શ્રદ્ધાનો વિષય આવો છે. આમ શ્રદ્ધા શ્રદ્ધેય છે એમ કહેવું છે. જ્ઞાનમાં ખબર છે કે જેટલી અશાંતિ એટલું ભાવમાં નુકસાન, જેટલી શાંતિ એટલો ભાવમાં લાભ. લોકો તો સંયોગના હિનાધિકતાને લાભ ને નુકસાનનો માપ ગણે છે કે રૂપિયા કમાણો તો લાભ, ખોટ ગઈ તો નુકસાન. એ તો આ રહ્યું જીવન મરણ લાભ અલાભ સુખ દુઃખનું કારણ, એ તો બહાર મૂકી દીધું. પણ અહીંયા આત્માની શાંતિ પ્રત્યે જેને શાસ્ત્રમાં આત્માને લાભ સ્વરૂપ લાભ થયો એમ કહેવામાં આવે, આત્મા પામ્યો ત્યારે એને શાંતિ થઈ આનંદ થયો, સ્વરૂપ લાભ થયો એમ કહે. અને જેને આ મિથ્યા દ્રષ્ટિ થઈને આત્મા ગુમાવ્યો એને નુકસાન થયું એમ કહે. તો કે નિગોદનું નુકસાન મને નથી, પરમાનંદનો લાભ સિદ્ધ દશાનો મને નથી. કેમ કે મારા મૂળ સ્વરૂપમાં હું એવો ને એવો સદાય બિરાજમાન છું. આવી શ્રદ્ધા એ વાસ્તવિક શ્રદ્ધા છે, એ મૂળ શ્રદ્ધા અસલ શ્રદ્ધા છે, એ સમ્યક શ્રદ્ધા છે, એ સુખનું મૂળ છે. અવસ્થાને સમ્યક શ્રદ્ધા તે સુખનું મૂળ છે. શ્રદ્ધાને સુખની ઉત્પત્તિ સાથે સિદ્ધ જ સંબંધ છે. પણ એ અવસ્થામાં શ્રદ્ધા થાવ ને સુખ થાવ એવી અપેક્ષા પણ મને નથી એમ કહે છે. કેમ કે હું જેવો છો એવો છું, પોતાની અપેક્ષા કે કોઈ અવસ્થાની અપેક્ષા હું રાખતો નથી. આવો શ્રદ્ધાનો વિષય છે અને આ રીતે શ્રદ્ધા પોતાના વિષયને છે. આ નિશ્ચય વસ્તુ સ્વરૂપ, નિશ્ચય શ્રદ્ધાનું જે સ્વરૂપ, શ્રદ્ધાનો વિષય છે, નિશ્ચય જ્ઞાનનો જે વિષય છે, નિશ્ચય આચરણનો જે વિષય છે, નિશ્ચય આનંદનો જે વિષય છે અને નિશ્ચય પુરુષાર્થનો જે વિષય છે, તે મૂળ નિશ્ચય વસ્તુ સ્વરૂપ છે એમ કહેવું. શુદ્ધ કે અશુદ્ધ બંને અવસ્થામાં પોતાના દ્રવ્યક્ષેત્રકાળ ભાવની દશાને ન તજે. જો વસ્તુ કોઈ પણ કાળે કોઈ પણ હાલતમાં પોતાના મૂળ સ્વરૂપને છોડતી નથી તો તેનો મહિમા કેટલો એમ કહે છે કે તેનો મહિમા અનંત અને અમિત છે. તેનો મહિમા અનંત છે અને તે મહિમા અવંત પદાર્થની મહિમાને મટાડી શકાય એવું નથી. મહિમાવંત પદાર્થ છે એ મહિમાધારી પદાર્થ છે, એ મહિમાને પણ મટાડી, એની મોટાઈને પણ મટાડાય એવું નથી, એની અનંતતાને પણ મટાડાય એવું નથી. અર્થાત કોઈથી મટાડ્યો મટતો નથી, મહિમા સ્વરૂપનો મહિમા કોઈથી મટાડ્યો મટે એમ બનતો નથી. અનંત મિથ્યા દ્રષ્ટિ જીવો એ સ્વરૂપનો મહિમા કરતા નથી ને અવર્ણવાદ કરે છે, તેથી સ્વરૂપનો મહિમા કઈ ચાલ્યો જતો નથી કે મટી જતો નથી. નિશ્ચયથી જે છે તે છે, નિશ્ચયથી તો તે જે છે તે છે અને જે છે તે છે જે છે તે અનંત કાળમાં હતો, વર્તમાનમાં જે છે તે છે, અને ભવિષ્યમાં જે છે તે જ રહેવાનો છે. માટે તેવા નિજ વસ્તુને સંતાન, નિજ વસ્તુને સંતાન જ્ઞાન આદિ અનંત ગુણ માત્ર જાણી અનંત સુખ કરે તો સુખી. આવા વસ્તુને શ્રદ્ધે જાણે એને સુખનું કારણ છે. સુખની જરૂરિયાત લાગે તો શ્રદ્ધે જાણે, ન સુખની જરૂરિયાત લાગે તો એને ઠીક પડે એમ કરે. અમને લાગ્યું તે કહેતા જઈએ એમ કે છે દીકરી.
જય ઓમ કાળી સોમવારી ભાગ જય ઓમ.